તારીખ 19/12/1976 શ્રી પ્રવચન સાર ગાથા 44 અને 45 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 10.
ચાર વખત બંધ થાય ત્યારે હવે બોલવાનું બંધ કરું અને હવે સમય થયો છે એટલે ચાલુ કરું, એવો વિકલ્પ, એવો પ્રયત્ન કેવડી ભગવંતને હતો. સ્વાભાવિક સ્વાભાવિક જ પ્રયત્ન વિના જ હોય છે. એટલે એ સ્વકાળમાં એની પર્યાયો, સદગુણની પર્યાયો અથવા જીવની પણ ક્ષેત્રાંતર થવાની ક્રિયા સહેજે સહેજે થાય છે, એમ થવા યોગ્ય હોય ને થાય છે. અબુદ્ધિપૂર્વક, બુદ્ધિપૂર્વક કોઈ ક્રિયા કરતા સ્ત્રીઓને માયાચારની માફક એ દ્રષ્ટાંત લીધું છે. કેમ કે તીવ્ર માયાના ની પ્રકૃતિ સ્ત્રીઓને હોવાથી સહેજે સહેજે બોલવા ચાલવામાં બાઈ ચેષ્ટામાં સહેજે માયા, માયા એટલે દેખાવ કરવો, માયા એટલે દેખાવ કરવાનો પ્રકાર સહેજે હોય છે. આમ તો સ્ત્રી ચાલ્યાના ફળમાં આવે છે અને એ પ્રકૃતિથી ઘણા જેલો ઉપયોગ હોય છે, એટલે સહેજે સહેજે એ પ્રકાર ભજે છે. ન આવે પુરુષને સાવધાની ન કરે તો માયાચરણ સહજ થઈ જાય છે. એટલે સહેજ સહેજ જેમ પૂછે તમને કે અત્યારે સમયે સમયે મિથ્યાત્વને ટકાવવાનો અથવા મિથ્યાત્વને કરવાનો તમે શું પ્રયત્ન કરો છો, છે બુદ્ધિપૂર્વક કોઈ પ્રયત્ન? આ મિથ્યા ભાવ છે એને હું કરું, આ મિથ્યા ભાવને હું ન છોડું, આ મિથ્યા ભાવને હું ચાલુ રાખું, એ જેમ સહજ થઈ ગયું છે એ માયાની પ્રકૃતિ એના પરિણામમાં વણાઈ ગઈ છે, એટલે સહેજે સહેજે થઈ જાય છે, માયાનું આચરણ થઈ જાય છે. બધા પ્રકૃતિ સામાન્ય રીતે મનુષ્ય હોય અને પુરુષ પર્યાય હોય સરળતા તો હોય છે, પણ મનુષ્યમાં આ કાળમાં વિશેષ માનનો પ્રકાર છે, માનનો પ્રકાર વિશેષ છે. કહ્યું છે ને, માન ન હોત તો મોક્ષ હથેળીમાં હોત, માન વિશેષ છે. કોઈ પણ બાબતમાં માન વિકલ્પ સહેજ હોય છે. ટીકા: જેમ સ્ત્રીઓને પ્રયત્ન વિના પણ પછી બધી જ સ્ત્રીઓ માયાચારી હોય છે, એમ પુરુષમાં પણ બધા જ માન્ય હોય છે, નમ્ર પ્રકૃતિના ગુણ પ્રકૃતિગત નમ્ર પ્રકૃતિના હોય છે, એમ પ્રકૃતિગત પણ સરળ પ્રકૃતિના માયાથી વિરુદ્ધ છે, તે સરળતા છે. પણ આ તો એક પ્રધાન સદભાવ રૂપે પરિણામ ના હોવાથી સ્વભાવભૂત જ, સ્વભાવભૂત એટલે પ્રકૃતિગત, આત્માનો એ સ્વભાવ નથી, પણ પ્રકૃતિના સ્વભાવભૂતપણે માયાના ઢાંકણથી ઢંકાયેલો વ્યવહાર પ્રવર્તે છે. ભાષા મોટી છે, માયાના ઢાંકણથી ઢંકાયેલો, એમ સહેજે સહેજે માયાથી આચ્છાદિત થયેલો જ વ્યવહાર હોય છે, પ્રવર્તે છે, તે એ દ્રષ્ટાંત છે. એ તો
ક્યાંક અનુભવ સરળ લાગતો હોય તો પણ અંદર લાયતો હોય, ક્યાંક વ્યવહાર
આ પ્રકારની યોગ્યતાના સદભાવથી સ્થાન એટલે ઉભા રહેવું, આસન એટલે બેસવું, વિહાર એટલે એક ક્ષેત્ર થી બીજા ક્ષેત્રે ગમન થવું, ક્ષેત્રાંતર થવું, અને ધર્મદેશના એટલે બીજી ધ્વની ભાષામાં ઉત્પન્ન થવું સ્વભાવભૂત જ પ્રવર્તે છે. એ પૂતગળના સ્વભાવથી અથવા તે પ્રકારના ક્ષેત્રાંતર વગેરેના યોગના સદભાવથી સહજ જ બને છે. તેમાં કોઈ બુદ્ધિ વાપરીને કાર્ય કરવું પડે છે, ઉપયોગ લગાવીને કાર્ય કરવું પડે છે કે હવે બેસવું છે, ઉભા રહેવું છે, જમવું છે, બોલવું છે, બોલવું બંધ કરવું છે, એ પ્રકાર એમનો હોતો નથી, સહજ જ હોય છે. એક ગામ થી બીજે ગામ જાય એમાં આપણે જેમ સદમ ચાલવા લાગે છે, કે કોઈ વાહનમાં બેસે છે, વિમાન આવે છે એમના માટે કોઈ ચાર્ટર્ડ એમ છે, એ એમ જ ધ્યાન બેઠા હોય એમ આકાશમાં એમને બેઠેલા ને બેઠેલા જ એમને ક્ષેત્રાંતર થઈ જાય છે. એ તો વૃદ્ધિ છે, પણ એમને તો વિકલ્પ હજી હોય છે. એમને તો એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે જવાનો રાગ વિકલ્પ થાય છે, ઉપયોગ લાગે છે કે અહીંથી મથુરા જવું છે, આ છે ને આવે છે ને મહાવીર સ્વામી, તો એમાં એ વિકલ્પ હોય છે. ભલે ત્યાં આકાશગામીની વિદ્યા હોવાથી ડગ ભરવાના હોતા નથી, પગલા ભરવા પડતા જાય છે એ જ પ્રકારે. પણ મુનિ ને એટલો રાગ નો સદભાવ છે, જેટલો રાગ રહી ગયો છે એટલો રાગ નો સદભાવ છે, ભગવાન પરિપૂર્ણ રીતે અંતર્મુખ ડૂબેલા ઉપયોગમાં સ્થિર છે, અને ક્ષેત્રાંતર થવાના કાળે ક્ષેત્રાંતર થાય છે. મુનિ આપે છે, હા મુનિ આપે છે. નિરુપાધિક જે જ્ઞાન સ્વભાવ એમાં કરવું એવો કોઈ ભાવનો પ્રકાર જ નથી. કરવાનું ભાવના અભાવ સ્વભાવે છે એટલે અકર્તા સ્વભાવે છે એમ કહેવામાં આવે છે.
ખબર નથી, ઓખાણ નથી,
એવો પોતે છે એની એને ખબર નથી, એટલે કરવું કરવું જે અનાદિની એની ઊંધી રીત છે એને એ છોડતો નથી, અને ખબર પડ્યા પછી પણ ન છોડે તો એનો અફસોસ તો કેટલો કરવો રહ્યો. કોઈ કહે તો ભગવાન સાંભળતા, એમને પહેલેથી ખબર છે કે વિનંતી કરનારાઓ આ કાળે વિનંતી કરશે. કેવળ જ્ઞાનમાં તો ત્રણ કાળનો પહેલે સમય જાણ્યું છે, જાણ્યું છે એટલે ઉપયોગ લીધા વિના જાણ્યું છે. આ તો કોઈ કહે સાહેબ પધારો અમારે ત્યાં, તો કોઈ ભગવાનને કાંઈ એમ છે કે આ કે એક તો દૂર બહુ હોય છે, 5000 ધનુષ તો ઊંચે આકાશમાં બિરાજે છે, આપણે જેમ કઈ નીચે આસન નાખીને બેઠા ધર્મસભામાં પણ એની જે પીઠિકાઓનો મોટો ઘેરાવો હોય છે સમુત્સરણ માં, ત્યાર પછી બધી બેઠક પૂરી થાય છે. એટલે કેટલાક તો માઇલો ના માઇલો છેટા બેઠા હોય છે. એમાં ભગવાન, અને ભગવાન તો પૂર્ણ ધ્યાનમાં છે, બોલે નો અવાજ ક્યાં ત્યાં જાય. એને વિકલ્પ આવે કે ગમે તે હોય, પણ કઈ એમ કઈ પરિસ્થિતિ જ એને અનુકૂળ નથી ને પૂરી.
શાસ્ત્રો સાક્ષી આપે છે,
ભગવાન ઇતિહાસમાં લખાયેલું નથી એમને. ઇતિહાસ લખવાનું શરૂ થયું 2000 વર્ષ થઈ. ઇતિહાસ લખવાનો થયો શરૂ થયો
2000 વર્ષ
એટલે હા શાસ્ત્રો હજી 2000 વર્ષ ભૌતિક ઇતિહાસ તો ત્યાર પછી લખવાનો શરૂ થયો હમણાં છેલ્લા થોડા વર્ષોમાં. પેલા ક્યાં ઇતિહાસ હતો વિદેશર તો થતું હોય છે તો વર્ષો પહેલાની વાત છે એમાં તો સંભવિત છે. લોકોને જુદી જુદી વિચારો આવે જુદી જુદી સાંભળ્યું હોય પોતાના રાગ અનુસાર લખે. પણ જાતિ સ્મરણમાં તો અત્યારે પ્રત્યક્ષ છે કે ઇતિહાસ ઇતિહાસને ઠેકાણે રહ્યો આમ હોય છે આમ હોય છે આમ જેમ પોતાની સ્મૃતિ છે જે યાદ આવે છે એવું છે. એટલે સહેજે થતા એ કાર્યો છે વરિયાળ પ્રયત્ન વિના વ્યાર થવો વગેરે વાદળાના દ્રષ્ટાંતથી અવિરુદ્ધ છે. વાદળાના દ્રષ્ટાંતથી એટલે જેમ વાદળા આકારે પરિણમેલા ભૂગોળનું ગમન અવસ્થાન ગર્જન જળવર્ષણ પુરુષ પ્રયત્ન વિના પણ જોવામાં આવે છે. આકાશમાં વાદળા થાય છે એ થોડી વાર રહે છે તો એના કારણે વિખાઈ જાય છે તો એના કારણે એમાંથી પાણી પડે તો ન પડે તો પણ એના કારણે એમાં કોઈ માણસનો પ્રયત્ન હતો નથી. કેવળી ભગવંતોને સ્થાનાદિક આદિકમાં ઉભારવું બેસવું વાણી થવી વગેરે વ્યાપારો અબુદ્ધિપૂર્વક જ છે. અબુદ્ધિપૂર્વક છે એટલે ઈચ્છા વિના જોવામાં આવે છે. ઈચ્છા સંપૂર્ણપણે નાશ પામી છે અને એવી સ્થિતિમાં અરિહં ભગવાન બિરાજમાન છે. પછી જે કાંઈ ક્રિયા થાય છે એ ક્રિયામાં એમને ઈચ્છા હોય અને ક્રિયા થાય એમ છે. ઈચ્છા ખલાસ થઈ છે કેટલી મનવચન કાયાની ક્રિયાઓ એવી છે કે ઈચ્છા વિના ન થાય એવી ક્રિયાને પણ સ્થાપી છે એનો એને ખ્યાલ રહ્યો નહીં. દેવનું સ્વરૂપ કેવું હોય કે જેમાં 18 દોષ હોય નહીં. આમ તો એવું બન્યું છે કેટલાક દ્રષ્ટાંતો તો એમને એવા લીધા છે કે કેવળ જ્ઞાનને સિદ્ધ કરવા ગયા છે કે જુઓ કેવું ભગવાનને આવું કેવળ જ્ઞાન હતું. પણ એ કેવળ જ્ઞાનને બતાવવા જતા પ્રકારથી એ ખ્યાલ માર્યું નહીં. કેમ ખ્યાલ માર્યું નથી કે એ વિતરાગ ભાવ સ્થિતિ કેવી હોય એનું જ્ઞાન છે એ સ્પષ્ટ થાય છે. જેમ કોઈ માણસને કોઈ કળા હસ્તગત ન થાય અને નકલ કરવા જાય પછી ક્યાં ભૂલ થાય એની એને ખબર રહે નહીં. અબુદ્ધિપૂર્વક જ અર્થાત ઈચ્છા વિના જોવામાં આવે છે. આથી આ સ્થાનાદિક એટલે ઉભા રહેવું વગેરે વ્યાપારો મોહ ઉદયપૂર્વક નહીં હોવાને લીધે મોહના ઉદયપૂર્વક નહીં થતા હોવાને લીધે ક્રિયા વિશેષો એટલે ક્રિયાના પ્રકારો હોવા છતાં કેવળી ભગવંતોને ક્રિયાફળભૂત બંધના સાધન થતા સામાન્ય રીતે છદમસ્તો આવી ક્રિયા કરે છે બોલે છે હાલે છે ચાલે છે બેઠે છે ઊભા થાય છે ત્યારે એને ઈચ્છા સહિત એ ક્રિયા જોવામાં આવે છે. ત્યાં મોહનો ઉદય સદભાવરૂપ હોવાથી અથવા ભાવમાં મોહનો ઉદય થતો હોવાથી નવા બંધનું તે કારણ થાય છે, ક્રિયા છે, નવા બંધમાં નિમિત્ત થાય છે. કેવળી ભગવંત ને મોહનો અભાવ હોવાથી બાહ્ય શરીરાદિની ક્રિયા બંધનું નિમિત્ત થતો નથી. આટલી વાત અહીં સ્થાપી છે. બંધનું કારણ ક્રિયા નથી, પણ બંધનું કારણ ઈચ્છા અથવા મોહ છે અથવા રાગ છે. દ્રષ્ટાંત લઈએ, લૌકિકમાં પણ ન્યાયની પદ્ધતિ એવી છે કે ગુનાહિત માનસથી અથવા ગુનાહિત ઈરાદાથી ગુનો થયો છે કે નહીં, આ વાતને ન્યાયની પદ્ધતિમાં જોવામાં આવે છે. જે કોઈ માણસ કાયદાનો અભ્યાસ કરે છે, જજ થાય છે અને જજની પરીક્ષા આપવી પડે છે કે જજમેન્ટ કેવી રીતે લેવું, તો એની અંદર જે કાંઈ ગુનો આક્ષેપિત કરાયેલો છે, ગુનાનો જે આક્ષેપ કર્યો છે, ગુના કરવાના માનસથી, ગુનાના ઈરાદાથી ગુનો થયો છે કે ખાલી કોઈ બાહ્ય ક્રિયાથી છે, એ વાતને જોવામાં આવે છે. પણ પુરાવા હોય તો કે એકલા પુરાવા કામ આવતા નથી, આ વાત સાથે સાથે ધ્યાનમાં રાખવી પડે છે. નહીતર ઓપરેશન ટેબલ ઉપર લોહીવાળી છરી ડાક્ટરના હાથમાં હોય અને લોહી નીંગળતી હાલતમાં જે કોઈ દર્દી છે મૃત્યુ પામેલો હોય, એમાં શું પુરાવો બાકી છે? દાર્શનિક પુરાવા બધા છે, સાધન છે, જેના જેણે સાધન વાપર્યું છે એના હાથમાં એ સાધન છે, સામે મૃત્યુ પામેલો માણસ છે, બધો પુરાવો છે. પણ એના ઉપર ખૂનનો આરોપ મૂકીને સજા કરવામાં આવતી પુરાવો છે કે નહીં, એ પુરાવો એમને કામ આવે. પરિસ્થિતિની વાસ્તવિકતા જોવી જોઈએ. એમ ભગવાનને ભાષા નીકળે છે માટે ઈચ્છા સહિત જ નીકળે છે એમ છે? ઈચ્છા વિના પણ વાણીનો યોગ હોય છે. ભાષાના પૂતગળો ભાષા વર્ગના એ એના સ્વકાળે પરિણમે છે. એટલે નિયમિત ભાષા નીકળે પછી સમુશ્રણમાં એ ભાષાનો દિવ્ય ધ્વનિનો ઉપદેશનો સમય થાય અને ભાષા શરૂ થાય. એમને ગમે ત્યારે દિવ્ય ધ્વનિ ચાલુ થઈ જાય, ગમે ત્યારે બંધ થઈ જાય એમ નથી. ભલે પૂતગુરોને ખબર નથી ટાઈમની, તો પણ એવો જ પૂજનો પ્રકાર હોય છે. વગર મશીનરીનું ઓટોમાઇઝેશન છે, ઓટોમેટિક મશીનરીમાં એના ટાઈમે ચાલુ થાય ને એના ટાઈમે બંધ થઈ જાય. બધી પર્યાક્રમબદ્ધ છે. છે દ્રવ્યોની ત્રણેય કાળની પર્યાયોની પરિણામ શૃંખલા છે,
ક્રમબદ્ધ છે.
શૃંખલા એટલે સાંકળ. એ સાંકળના એના મકોડા છે, એ પ્રત્યેક મકોડા આંકડા એના સ્થાનમાં છે. કોઈ એનું સ્થાન પલટીને આગળ પાછળ થતા આ પરિસ્થિતિ છે. એ પરિસ્થિતિ છે એનો ભાવાર્થ એવો છે કે આત્મા વિતરાગ ભાવે જ્ઞાતા દ્રષ્ટા જ રહે, બીજું કઈ કરી શકે એ પ્રશ્ન જ આત્માને માટે રહેતો. જેને આવું છે દ્રવ્યનું જ્ઞાન થાય એ જ્ઞાતા જ રહી જાય છે, ખરું જ્ઞાન થાય છે એ જ્ઞાતા રહી જાય છે. કેવળી ભગવંતોને સ્થાન આસન અને વિહાર એ કાય યોગ સંબંધી ક્રિયાઓ, શરીર છે જે શરીર સંબંધીની ક્રિયા છે, તેમજ દિવ્ય ધ્વનિથી નિશ્ચય વ્યવહારૂપ ધર્મનો ઉપદેશ બે પ્રકારનો ઉપદેશ એમાં દિવ્યધ્વનિમાં આવે છે. આપણે વચન બોલીએ છીએ, અક્ષરાત્મક ભાષા હોતી નથી. અનઅક્ષરાત્મક ભાષા હોવા છતાં નિશ્ચય વ્યવહાર રૂપ સ્વરૂપ ધર્મનો ઉપદેશ નિશ્ચય રત્નત્રય વ્યવહાર રત્નત્રય બધો વિષય એમાં આવી જાય છે. એ વચન યોગ સંબંધી ક્રિયા અઘાતી કર્મ ના નિમિત્તે થાય છે. ઘાતી કર્મ તો છે નહીં, એ તો ખરા ક્ષય થઈ ગયા છે. અઘાતી છે ને અઘાતી નો ઉદય છે એના નિમિત્તે આ ક્રિયાઓ થાય છે. ઘાતી કર્મ તો ત્યાં અઘાતી કર્મ ના નિમિત્તે સહજ જ થાય છે. તેમાં કેવળી ભગવંત ની ઈચ્છા લેશ માત્ર નથી, થોડી પણ ઈચ્છા હોય છે એમ બનતું નથી. કેમ કે ઈચ્છાનો પણ ક્ષય થયો છે. ઘાતી કર્મ નો ક્ષય થયો છે એ તો પુદ્ગલ કર્મ છે. ભાવમાં મોહનો પણ ઈચ્છાનો પણ સર્વથા રાગનો પણ ક્ષય થઈ ગયો છે. રાગની ઉત્પત્તિ નવી ઉત્પત્તિ થતી નથી, લેશ માત્ર નથી. કારણ કે મૌની કર્મનો જ્યાં સર્વથા ક્ષય થયો છે ત્યાં તેના કાર્યભૂત ઈચ્છા ક્યાંથી હોય? કારણ કે મૌની કર્મનો જ્યાં સર્વથા ક્ષય થયો છે ત્યાં તેના કાર્યભૂત એના નિમિત્તે જે કાર્ય થવું જોઈએ મૌની કર્મના ઉદયમાં, એ ઈચ્છાની ઉત્પત્તિ કેમ હોઈ શકે? તેની ઉત્પત્તિ હોવાનો સવાલ રહેતો નથી. આ રીતે ઈચ્છા વિના એટલે કે મોહ રાગ દ્વેષ વિના જ થતી હોવાથી ક્રિયાઓ કેવળી ભગવંતોને તે ક્રિયાઓ બંધનનું કારણ થતી નથી. ખરેખર તો બાહ્ય ક્રિયા બંધનનું કારણ નથી, પણ બાહ્ય ક્રિયાના નિમિત્તે થતો રાગ દ્વેષ મોહ ભાવ તે બંધનનું કારણ છે. છદ્મસ્થ ને પણ એમ જ છે. બાહ્ય ક્રિયા બંધ નું કારણ સમયસાર નો બંધ વિકાસ શરૂ કરતા આચાર્ય દેવી લીધો છે. તેમાં કુસ્તી કરતા મલ નો દ્રષ્ટાંત લીધો છે. તો મલ કુસ્તી કરે છે તો એને એ ધૂળ ચોંટે છે, એ ધૂળ ચોંટવાનું કારણ શું છે? કે શરીરે જે તેલ ચોંટ્યું છે એ લોકો માલિશ કરે, કુસ્તી કરતા પહેલા તેલ મર્દન તેલ માલિશ કરે અને પછી કુસ્તી કરે એમ એને ધૂળ ચોંટે છે. એ ધૂળ ચોંટવાનું કારણ તેલની શિકાર છે, કુસ્તીની ક્રિયા છે. એમ રાગની જે શિકાસ છે જેટલો રાગ ચીકણો એટલો ગંધ વિશેષ એમ છે. જેમ દીવાને પાંચ પડદા હોય છે, એ કાળો હોય પછી એથી આછો લીલો હોય, વાદળી હોય પછી લીલો હોય પછી પીળો હોય પછી સફેદ હોય, જેમ જેમ પડદો હટાવી લેવામાં આવે તેમ તેમ પ્રકાશ એની પડદાની પાછળ રહેલા દીવાનો પ્રકાશ વિશેષ વિશેષ જોવામાં આવે છે. એમ રાગ જેટલો ચિકાસથી ઓછો થાય, ઓછા ચિકાસ વાળો થાય એટલો એને જ્ઞાનનો પ્રકાશ થાય છે. જ્ઞાન એટલી યોગ્યતા વાળો થાય છે. સમ્યક દર્શન થતા તો જ્ઞાન લુખું થઈ જાય છે. સ્વરૂપનું અનુભવશીલ થયેલું જ્ઞાન રાગની ચિકાસથી ભીન પડી દૂર થઈ જાય છે. પણ મિથ્યા દ્રષ્ટિપણામાં પણ જેટલી રાગની ચિકાસ છે એટલી હાનિ વિશેષ છે, એટલું નુકસાન વધારે છે. રાગ થાય તો પણ એમાં ચીકણા છોડી દેવી, ચિકાસ ન કરવી એમ કહે છે. સરળતાનો એનો વિષય જે સરળતાનો વિષય થઈ ગયો. રાગ થાય પણ જતું કરી દઈએ અને પકડ રાખે નહીં. બસ આટલું પણ ધ્યાન ન હોય આ તો હજી નાસ્તિનો વિષય છે. રાગ થાય છે અને એના ઉપર આટલું પણ એનો ખ્યાલ ન હોય એ વિતરાગી જે સ્વભાવ છે, વિતરાગ સ્વભાવ છે, એને એને ગ્રહણ થાય એવી યોગ્યતા ક્યાંથી એનામાં આવે? એનું જ્ઞાન જ એકદમ ઊંડાઈ ગયેલું છે. આટલું પણ જ્ઞાનમાં જાણપણું થતાં એના પ્રયોજનનો એને ખ્યાલ ન આવે. અને જ્યારે જે તે પ્રકારનો ઉદય આવે એમાં પૂરી ચિકાશ થઈ જાય. એ રસ છે, રાગ રસ છે, ચિકાશ છે એ રાગ રસ છે. કલનો કળસ એવી રીતે છે, મહારસે રાગના મહારસથી બંધાય છે. મિથ્યાત્મના દિશામાં જીવને રાગનો મહારસ છે. પ્રમત એટલે પાગલ કરી દીધેલું છે. જગત માં જે પાગલતા છે રાગ રસ ને લઈને થઈ રહી છે. જેનો રસ ઉડી ગયો એની વેદના એટલી છે કે આ મીઠાઈ ખાવામાં અમારો રસ કેવો રસ લાગે તેમ બીડું એને સારું ના લાગે. એ સારાપણાની તે કલ્પના કરી હતી, બીજું કઈ છે એની એ મીઠાઈ છે. પણ સારાપણાની કલ્પના તારી ઉડી ગઈ. અત્યારે ઉપયોગ અહીંયા વેદનાના રસમાં પડ્યો છે એટલે ઓલો રસ ઉત્પન્ન થતો નથી. એ તો વિરુદ્ધ કષાયના રસમાં પણ આ બીજો વિરુદ્ધ કષાયનો રસ ઉપજતો નથી. તો વિતરાગ રસે જો આત્મા કેળવાય તો એનો અરસ સ્વભાવ થઈ જાય. એમાં કઈ નવીન છે, એમાં તો આનંદ નો રસ પાછો આવે છે. આ બાજુ રાગ રસ આકુલતાનો રસ ખલાસ થાય છે અને આનંદ રસ એમાં શાંત રસની એવી ઉત્પત્તિ થાય છે કે એને છોડીને બીજે જવાનું સાધકનું ચિત્ત હતું નથી. સ્વાભાવિક છે. રાગ દ્વેષ વિના જ થતી એ ક્રિયાઓ અહીંયા તો સ્વતંત્ર ભાવ છે. કેવી ભગવાનના એ ક્રિયાઓ બંધનું કારણ થતું નથી. એટલે નવો કર્મ બંધ કેવળી ભગવાનને થતો નથી. અઘાતીનો જે કર્મ ઉદય છે એ કર્મ આવીને ખરી જાય છે. એની સ્થિતિ છે ત્યાં સુધી એ કર્મો ખરી કરીને સર્વથા વિદ્રાગ થઈને ગુણ સ્થાન અયોગી ગુણ સ્થાન માંથી ને સિદ્ધાલય માં સ્વરૂપ નો રસ છે, અનંત છે, પરિપૂર્ણ રસ છે સ્વરૂપ નો. અમૃત છે ને એક એટલો બધો ફરક છે. એવું જ છે. લીધું છે અનુભવ પ્રકાશમાં દ્રષ્ટાંત લીધું કે જેમ અફીણની તલક લાગતા એ અફીણ લઈ લે છે તેમ આ જીવને પણ તે પ્રકારના રાગરસમાં એ જાણપણું કરે છે તો પણ રસ છોડી શકતો નથી એમ બને છે. પણ એનો અર્થ એવો નથી કે એમ કરવું જ પડે.
સારું છે એવો
સારું નથી અને અફેણ નું બંધારણ થઈ ગયું એટલે ન છૂટે એમ પણ નથી. એ છોડવા ચાહે તો છોડી શકે છે. એના એક મક્કમ નિર્ણયમાં રાગ બુદ્ધિ પૂર્વક ના નિર્ણયમાં એટલી શક્તિ છે કે ગમે તેવા વિજેશન ને ધક્કો મારી શકે. હું વિતરાગ ભાવમાં પરિણમે એની શક્તિ ને એની તાકાત ની તો વાત જ તો અલૌકિક શક્તિ છે. તમે તમારી પ્રશ્ન રહેતો અમારી સદા ખબંદી રોજ ની 100-125 બીડી ગયા બીડી વિના હાલે નહીં. 15 દિવસ આપણી સાથે રહ્યો. 15 દિવસ ના સહવાસમાં ગેરેન્ટેડ તમારી બીડી છૂટે. પણ એવું નથી કે ન છૂટી શકે. એ તો સહેજે સહેજે છૂટી જાય. એમાં કાંઈ શરૂઆતમાં જરાક એમ લાગે કે આખું લાગે છે. બાકી વસ્તુ તો એવું છે રસ છે કાંઈ નથી એમાં, ખાલી ફૂંકું છે. આને બધું રસ રેડીને હજુ ભીરું ભીરું કર્યું છે. બાકી વાતમાં કાંઈ છે આવે ક્યારે આપણી પાસે એને છોડવાની ઈચ્છા છે ત્યારે બસ એટલું પર્યાપ્ત છે. આપણે તો માનું જ દીધું છે. બાકી તો એની ઈચ્છા છે એમ વાત કરી નક્કી થાય છે. એને ખબર નથી.
મારે તો પ્રેક્ટિકલ છે. છોડતા લોકો 2 વર્ષ ક્યાં હતા
એટલું ઢીલું. બાકી તો ભીલું કરે એ ખંખેરી નાખે એમાં કાંઈ વાત નહીં. સિંહ છે ને બકરાના ટોળામાં ગરીને બે કરે હાંભળા કરે પણ એક વાર ત્રાળ નાખે ખલાસ થઈ ગયું. આત્માનું ભાન છે ને એટલું જબરજસ્ત છે. એક પલ્લે મેં તીન કાળ તીન લોક ઓર એક પલ્લે મેં મેરા પલ્લા બેઠ જાતા હૈ દૂસરા પલ્લા તીન કાળ તીન લોક કા ઉઘડ જાતા હૈ. ઉલાળી મૂકે છે એમ કે છે. નમી જાય છે એમ નહીં ઉલાને તો ખાલી ખાલી ત્રાજું હોય ને એક બાજુ મણિકું મૂકો તો સીધું કેવું ઉલ્લે એમ છે. એવું છે એનું વજન. એના ઉપર ટીકા છે 44 બંધકારણ ન ભવંતિ ઇતિ કથયંતિ. કેવલી ભગવાન ને રાગાદી નો અભાવ થી ધર્મ ઉપદેશ વગેરે ની જે ક્રિયા છે, ધર્મોપદેશ વગેરે એટલે ઉભા થવું બેસવું વગેરે, એ બંધનો કારણ નથી થતી એમ આ ગાથામાં કહે છે. સ્થાન મૂર્ધ્વ સ્થિતિર નિષિદ્ધ્યાચ આસનમ વિહારો સ્ત્રી વિહારો. ભગવાનના વિહારને સ્ત્રી વિહાર કહે છે. ધર્મોપદેશસ્ચ એતે વ્યાપારા નિયતય સ્વભાવા ઉભા રહ્યું, બેસું, આસન આસન અને સ્ત્રી વિહાર, ગમન થવું, ધર્મોપદેશ વગેરે, સ્વાભાવિકપણે એ વ્યાપારો વગેરે વ્યાપાર સ્વભાવથી ભગવાનને કહેલા છે. ઈશામ કોને કહેલા છે? કોને? ઈશામ અહંતાન અરંત ભગવંતોને. નિર્દોષી પરમાત્મા નામ અરંતામ એટલે શું? અરંતામ એટલે કોણ? કે જે નિર્દોષ પરમાત્મા થયા છે એને, જેમણે પોતાના સ્વરૂપમાં પૂર્ણ સ્થિરતા કરીને સંપૂર્ણ નિર્દોષતા પ્રગટ કરી છે, એવા અરંત ભગવાનને નિર્દોષ પરમાત્મા કહેવામાં આવે છે. ક્યારે? કવ એટલે ત્યારે કે અરંત અવસ્થાયામ, અરંત અવસ્થામાં, સ્થિરમાં ગુણ સ્થાને. કોઈ કોની જેમ? કે માયાચારી વસ્તુનામ ઇતિ, સ્ત્રીઓને જેમ માયાચાર સહજ હોય છે તેમ તથા તેના ઉપર ટીકા છે. યથા સ્ત્રીના સ્ત્રીવિદો વેદ ઉદય સદભાવાત પ્રયત્નો અભાવે અપી માયાચાર પ્રવર્તતે, જેમ સ્ત્રીઓને સ્ત્રીવિદના ઉદયના સદભાવના કારણે પ્રયત્નનો અભાવ હોવા છતાં પણ, એટલે ઈચ્છા કરવી પડે અને માયાચાર કરે, એમને માયાની ઈચ્છા કરે ને માયાચાર કરે એમ હતું નથી. માયા કરવાની ઈચ્છા ન હોય ને સહજ માયાપૂર્વક આચરણ થતું હોય તે પ્રકારે, તથા તે પ્રકારે ભગવતા શુદ્ધાત્મ તત્વો પ્રતિપક્ષ ભૂત મોહોદય મોહોદય કાર્ય યાપૂર્વ પ્રયત્ન અભાવે હતી શ્રી વિહારાદય પ્રવર્તનતે, તેમ ભગવાનને શુદ્ધ આત્મતત્વના પ્રતિપક્ષભૂત એવો જે મોહનો ઉદય છે એના કાર્યનો પ્રયત્નપૂર્વક, યા એટલે એનો ઉહાપોહ જે કરે છે ને, એવા પૂર્વ પ્રયત્ન વિના શ્રી વિહાર વગેરે અથવા આસન વગેરે કે વારંવાર વગેરે કે ભાષા દિવ્યધની વગેરે આદરે તે વગેરે શ્રી વિહાર વગેરે ક્રિયા પ્રવર્તે છે. મેઘાના સ્થાન સ્થાન ગમન ગર્જન જલવર્ષના આદિ વાહ, જેમ વાદળામાં વાદળાનું સ્થિર રહેવું, વાદળાનું ગમન થવું, વાદળાની ઈચ્છા નથી હોતી કે હું એક સ્થાનથી બીજે સ્થાને જાઉં, વાદળાની ઈચ્છા નથી હોતી કે હું ગર્જના કરું, થાય છે ને ગર્જના વાદળ, અથવા મેઘ ગર્જના થાય છે ને, વાદળ ગાજે છે, શું કે છે એને મેઘ ગર્જના ને આપણે ચાલુ ભાષામાં, આકાશમાં અવાજ થાય છે, વરસાદ ગાજ્યો એમ કે છે ને, જલવર્ષણ વગેરે જે સહજ ઈચ્છા વિના થાય છે એમ ભગવાનને ઈચ્છા વિના જ બાહ્ય ક્રિયા શરીરની વાણીની ક્રિયા થાય છે. તો સ્થિતમ ઈતત, તેથી એમ સ્થિત થાય છે કે મોહાદી અભાવાત ક્રિયા વિશેષો અપી બંધ કારણ ન ભવંતી ઇતિ, તેથી એમ સ્થિત થાય છે કે મોહના અભાવે ક્રિયા વિશેષો હોવા છતાં પણ ક્રિયા શરીરની ક્રિયા વાણીની ક્રિયા થવા છતાં બંધનું કારણ તે ક્રિયા થતી નથી. બંધનું કારણ રાગ હોય તો બંધનું કારણ થાય, પણ રાગ નહીં હોવાથી મૂળ નહીં હોવાથી બંધનું કારણ ભગવાનને થતું. એ પ્રમાણે હોવાથી તીર્થંકરોને, એ પણ અરંત અવસ્થામાં છે ને તીર્થંકરો, એ પ્રમાણે હોવાથી તીર્થંકરોને પુણ્યનો વિપાક અકિંચિત કરે છે, જે સમોસરણ છે, દિવ્ય ધ્વનિ છે, અષ્ટ પ્રાતિહાર છે, અનેક પ્રકારની જે કઈ અતિશય છે, એ અતિશયોનો છે એ પુણ્યનો વિપાક છે. પૂર્વે જયારે પોતે ક્ષમસ્થ હતા, રાગ સહિત હતા, ત્યારે જે કઈ પુણ્ય ભાયા, તીર્થંકર નામ કર્મ પ્રકૃતિનું બંધન થાય એને ઉચિત, એવું જે કર્મ થયો એનો વિપાક અત્યારે આવ્યો. વિપાક આવ્યો ત્યારે પોતે વિતરાગ છે, પણ કર્મનો વિપાકની સ્થિતિ પાછળથી ઉદયમાં આવી. તો એ પુણ્યકર્મનો વિપાક વિતરાગ ભગવાનને રાગનો ઉત્પાદક થતો નથી, રાગ ઉપજાવતો નથી. મજા નથી પણ જીવને દુઃખ છે, પણ એને સુખ દુઃખ નું ભાન છે. મજાને એને કલ્પના કરેલી, એના આનંદ રસને એને જોયો નથી, એટલે દુઃખમાં સુખ કલ્પ્યું એમ છે. પરમાનંદ ની મજા ભગવાન ને અનંતી છે, અને એક વાર આનંદ રસને ચાખે તો એ છોડીને પછી ઘેર ખાવાનું એને મન થાય એ પ્રશ્ન રહેતો. એ પ્રમાણે હોવાથી તીર્થંકરોને પુણ્યનો વિપાક અકિંચિત કરે છે. પુણ્યકર્મ નો ઉદય, વિપાક એટલે ફળ, એ કાંઈ કરતો નથી, અથવા રાગનો ઉત્પાદ રાગ ઉપજવામાં નિમિત્ત થતો નથી. કોઈ એમ કે શું કરી અમારે પુણ્યનો ઉદય છે, તેમ પાપનો ઉદય ભોગવવો પડે એમ પુણ્યનો ઉદય અમારે ભોગવવો પડે કે નહીં? ભાઈ, વિકરાગ ભાવમાં તો પાપનો ઉદય ભોગવવાનો નથી અને પુણ્યનો ઉદય એમાં ભોગવવાનો નથી. રાગે કરીને બધી ભોગવવાનો પ્રકાર છે, પણ ખરેખર વિતરાગ ભાવમાં અન્ય ભાવને ભોગવવો એ પ્રકાર વિતરાગ ભાવમાં હોય શકે. એમ હવે નક્કી કરે છે, અહીંયા નક્કી એ કરવાનું છે કે પુણ્યકર્મનો ઉદય આ ગાથાનો અભિપ્રાય આ છે કહેનારનો, કે પુણ્યકર્મનો ઉદય હોય છે વિતરાગને, પણ એ રાગનું કારણ થતો નથી. એટલે એમ કહીને પૂર્ણ ફલા આરંભતા તો કે જુઓ શુભના ફળ મારી એમ ફલાય છે, એટલે પણ ગાથાનો મથાળો તો આવે છે. એટલો શબ્દ પકડે જુઓ પૂર્ણના ફળ મારી એમ થવાય છે. પૂર્ણ ફલા આરંભતા પાંચો પ્રવચન સાર ની 45 ની ગાથા અકિંચિત કરશે પુણ્ય ફળ એમ અવધારણામાં આવે છે. તીર્થંકર નામ કર્મ બંધાય ને તીર્થંકર થવાય
થવાય.
તીર્થંકર થવાય ને લોભ તો થાય ને માણસ, આપણે તીર્થંકર થઈએ તો
આપણ લોભ થી બાંધ કરે તીર્થંકર થાય, તીર્થંકર તો થાય.
તીર્થંકર નામ કર્મ ની પ્રકૃતિ નો જેને બંધ થાય છે એવા પુણ્ય ઈચ્છે એને થાય છે, હું તો કદી બનતો
નથી.
જેને એનો નિષેધ વર્તતો હોય છે એને એ બંધાય
એમ
ખબર. પૂર્ણ ફલા રહંતા તેસીન ક્રિયા પુણોહી ઉદૈયા મોહાદી હું જી રહીદા સમાસા ખાઈ ચુમતા.
Yeah.
અરહંત ભગવાન તો પુણ્યના ફળવાળા છે અને તેમની ક્રિયા ઉદયી છે દ્વિતીય એટલે અરહંત ભગવાન તો પછી આપણે તીર્થ કરી લીધા છે ખાસ કરીને દ્રષ્ટાંત અહીંયા તીર્થંકરની વાત સમજાવવા માટે તીર્થંકરની વાત લીધી છે બાકી સમોસરણ તો કેમ બધા કેવળીને બધા રીતો ને હતા દિવ્યધ્વની પણ મુખ કેવળીને હતો બીજા હોય છે અતિશય બીજા હોય છે પણ તીર્થંકર નામકર્મની પ્રકૃતિ વાળાની વિશેષતા છે જ્યાં દ્રષ્ટાંત તીર્થંકરનું લીધું છે ઉદયને લઈને પુણ્યકર્મના ઉદયને લઈને એ સાતા વેદની છે એ પણ અઘાતી છે ને ગોત્ર કર્મ છે એ પણ અઘાતી છે નામ કર્મ પણ આયુષ પણ અઘાતી છે સારી અઘાતી છે એ પુણ્યના ફળમાં છે તેમની ક્રિયા જે છે ભાષાની શરીરની એ ઉદયને લઈને છે પોતે મોહાદિથી રહી છે એટલે મોહ રાગ દ્વેષ પોતાને નથી તેથી તે ક્ષાયિકી તે ક્રિયાને ક્ષાયિકી માનવામાં આવી છે કેમ કે કર્મનો ક્ષય થઈ જાય ઘાતી કર્મ તો ખરી ગયા છે પણ અઘાતી છે પણ ઉદયમાં આવીને ફરતા જાય છે તેથી તે ક્રિયાને ક્ષાયિકી ગણવામાં આવે છે અથવા એ ક્રિયાના નિમિત્તે કર્મનો ક્ષય થાય છે પણ નવો બંધ થતો નથી.